તારીખ 13/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96
પર્યાય દ્વારા સ્વ સ્વરૂપ ને વિશે હું નિત્ય છું એવો ભાવ થાય છે. તો પર્યાય તો પોતે અનિત્ય છે ને એવો ભાવ કેમ કરે છે? પર્યાય પોતે અનિત્ય છે ને હું નિત્ય છે એવો ભાવ કેમ કરે છે? એમાં ન્યાય છે, માટે એમ કરે છે. એમાં ન્યાય છે. કેવી રીતે ન્યાય છે? કે ખરેખર પોતાનું હોવાપણું છે, હું છું, પછી નિત્ય ને અનિત્ય તો એના વિશેષણ છે. હોવાપણું તો બંનેમાં સામાન્ય છે. હવે હું નિત્ય છું કે હું અનિત્ય છું એટલો વિષય નથી. હું છું એ વાત તો નક્કી છે, એમાં તો વિવાદ નથી. તો નિત્યતા અને અનિત્યતા વિષયમાં હોવાપણું એટલે અસ્તિત્વ. અસ્તિત્વ સ્વભાવ કાયમી છે કે ક્ષણિક છે? આત્માનું અસ્તિત્વ કાયમી છે કે ક્ષણિક છે? કે કાયમી છે તો હું છું, તો હું નિત્ય છું એ રીતે ન્યાયની સ્થાપનાથી વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થાય છે. અથવા તો એ રીતે નિત્ય પદાર્થ નો નિત્ય અંગ નો આશ્રય થતા, ભલે આશ્રય અનિત્ય અંગ કરે છે તો પણ નિત્ય અંગ નો આશ્રય થતા કાર્ય સિદ્ધિ થાય છે, સ્વરૂપ સ્થિરતા થાય છે. સ્વરૂપ સ્થિરતા થતા રાગાદી દોષ મટે છે. એમાં એ ન્યાય કેવી રીતે છે એ વિચારવાનો. તર્ક એવો છે કે જે ભાવ હું નિત્ય છું એવો ઉત્પન્ન થાય છે એ સ્વયં અનિત્ય છે. એવો ભાવ સ્વયં પર્યાય રૂપ હોવાથી તો અનિત્ય છે. ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ન્યાય નો વિષય છે કે ન્યાયની દ્રષ્ટિએ તો એમ કહેવું જોઈએ કે જે જેમ હોય તેમ જાણવું તેમનું નામ ન્યાય છે. નહીંતર જ્ઞાન બરાબર નથી. તો ત્યાં એમ તો જ્ઞાન ક્યાં બરાબર નથી. જ્ઞાન આ રીતે બરાબર છે. પોતાની નિત્યતાને છોડી દે, નિત્ય પોતે હોવા છતાં પોતાને ક્ષણિકપણે અવધારે પર્યાય દ્રષ્ટિ થઈ, તો એ ન્યાય નથી. એનાથી રાગાદીની નિયમથી ઉત્પત્તિ થશે. જે પર્યાયના આશ્રયથી નિયમથી રાગની ઉત્પત્તિ થાય, દોષની ઉત્પત્તિ થાય, એણે આત્માને પોતાના આત્માને ન્યાય કર્યો કે અન્યાય કર્યો? એવી ઉત્કૃષ્ટ પદ્ધતિ. અને એ ન્યાય અહીંયા તો અધ્યાત્મનો વિષય છે ને, એટલે હે ઉપાલયનો તરત જ વિષય લીધો છે. કે ન્યાય સ્થાપનામાં પણ ન્યાયયુક્ત હોય તે ઉપાદેય છે અને બાકીનું ધ્યેય છે. એ તરત જ બોલ પાછળ લીધો છે કે સમ્યક પ્રકારે હે ઉપાદેયને જાણવું સાધક છે. નહીં પ્રમાણ નિક્ષેપ તો જાણવાના સાધન છે ને, તો એમાં પણ સમ્યક પ્રકારે હે ઉપાદેયને જાણવું સાધક છે. અને તેના ફળમાં નિર્વિકલ્પ નિજર સક્યો તે સાધક છે. એટલું અધ્યાત્મ ઉતાર્યું છે કે હે ઉપાદેયનો જે વિવેક કરે છે એમાં પણ સમ્યક પ્રકારે પોતાના આત્માની શુદ્ધિ થાય તે રીતે, અથવા તો સ્વ અભિમુખ થવાય તે પ્રકારે હે ઉપાદેયને જાણવું તે સાધક છે. સમ્યકનો અર્થ કે સ્વ સન્મુખ થવાય તે પ્રકારે હે ઉપાદેયને જાણવું તે સાધક છે. હે ઉપાદેયનો વિષય તો અન્ય દર્શનોમાં પણ અનેકવિધ પ્રકારે જ્યાં જ્યાં જેની જેટલી મતિ ચાલે એટલું લોજિક હે ઉપાદેયનું ગોઠવું છે. આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, આટલું કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે. પણ સમ્યક પ્રકારે હે ઉપાદેયનું જાણવું સાધક છે એ એક વિશિષ્ટ પ્રકાર છે. સમ્યક પ્રકારે એક એવો વિશિષ્ટ પ્રકાર છે કે જેના ચારે પડખા ચોખ્ખા હોય, નિર્દોષ હોય, એ સમ્યક પ્રકાર છે. અથવા સર્વથા પ્રકારે નિર્દોષ થવાય તે પ્રકારે હે અને ઉપાદેય તત્વોનું જાણવું સાધક છે. અને ત્યારે પોતાના સ્વરૂપમાં લીન થવાય અને નિર્વિકલ્પ આત્મરસ નિજરસ ચૈતન્ય રસ આસ્વાદન થાય એ ફળ છે, તે સાધ્ય છે. એ ઉપાધિનો વિષય નિયમ સારમાં લીધો છે. તો 38 ગાથામાં અધિકારનો પ્રારંભ કરતા એ વાત લીધી છે, શુદ્ધ ભાવ અધિકાર. જીવાદિ નવ તત્વો હે છે, જીવાદિ નવ તત્વો હે છે એ જૈન દર્શનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ન્યાયની વાત છે. ખરેખર તો નવ તત્વો, નવના ભેદ, ભેદ ઉપાદે તત્વોને નક્કી કરવા માટે પાડવામાં આવ્યા છે. જગતના જે તત્વો છે એમાં આ નવમાં બધા તત્વો સમાય છે. એમાં અજીવ એક તત્વની અંદર પાંચ દ્રવ્યોને લઈ લીધા છે. અનંત ક્ષેત્ર વાળા આકાશને એક તત્વનો વીસમો ભાગ મળ્યો, પાંચમો ભાગ મળ્યો. પાંચ છે ને, અજીવ તત્વો, અજીવ એક અજીવ પદ, નવ તત્વમાં એક પદ, નવ પદમાં એક અજીવ, અને અજીવમાં પાંચ પદાર્થ, અનંતા પુદગળો એને એક પંચમાંશ ભાગ તત્વનો આપ્યો. આટલો બધો વિસ્તાર છે, જેનો ક્ષેત્ર વિસ્તાર છે, જેનો સંખ્યા વિસ્તાર છે, એને એક તત્વ પૂરું પદ નથી આપ્યું. એને એક તત્વમાં નથી લીધા, એક પંચમાંશ ભાગમાં લીધા છે. એવી રીતે નવની ગોઠવણી છે. જીવને આખું એક પદ આપ્યું, એક જીવ તત્વ એને એક પદ આપી દીધું. પાંચ અજીવને બીજું એક પદ આપ્યું. પાંચ વખતે વહેંચી ગયો તમે, આખું સ્થાન નહીં મળે તમને, તત્વનું આખું સ્થાન એને ન આપ્યું. જ્યારે એક પર્યાયની અંદર આશ્રવ, બંધ, સંવર, નિદ્રા આ બધું એક પર્યાયની અંદર ચાર ચાર પદ આપ્યા, એક પર્યાયને ચાર ચાર પદ આપ્યા. કે એક સાધક જીવની એક પર્યાય હોય, એની અંદર આશ્રવ પણ થાય, અલ્પ બંધ પણ થાય, એ જ પર્યાયની અંદર સંવર તત્વ પણ હોય, એ જ પર્યાયની અંદર નિદ્રા તત્વ પણ હોય, એ જ પર્યાયની અંદર આંશિક મોક્ષ તત્વ પણ હોય. પાંચ પાંચ તત્વ, એક પર્યાયમાં પાંચ તત્વ, એટલું બધું પર્યાયને સ્થાન કેમ આપ્યું? ઓલા પાંચ દ્રવ્યને એક પદ આપ્યું, એક એક જીવની એક પર્યાયને પાંચ તત્વો આપ્યા. એમાં હે ને ઉપાદે નક્કી કર્યું. પર્યાયની અંદર હે પણ અને ઉપાદે પણ શું છે એ તાત્વિક દ્રષ્ટિએ વિચારવું છે, તાત્વિક દ્રષ્ટિએ એને સ્થાન આપવું છે. તો એવા નવ તત્વો હે ઉપાદેના મુખ્ય દ્રષ્ટિકોણથી જેનું નિરૂપણ છે સિદ્ધાંત શાસ્ત્રોની અંદર, એવા નવ તત્વને એમ કહે છે કે હે છે. આખો વિષય કેમ કે અનુત્કૃષ્ટ ન્યાય થઈ ગયો, ઉત્કૃષ્ટ ન્યાય સ્થાપવા થાય. એવા જીવાદી નવ તત્વો પણ હે છે આમ કરીને મૂકી દીધું. અને એ પરમ પરિણામી ભાવ શુદ્ધાત્મા ઉપાદે છે આમ લઈ લીધું. કેમ કે શુદ્ધાત્મામાં અંતર્મુખ થવા માટે આ ન્યાય ઉચિત છે, આ ન્યાય અંગીકાર કરવો ઉચિત છે. નવે તત્વના જે ભેદ છે એ ભેદો વિકલ્પના ઉત્પાદક હોવાથી, અને વિકલ્પ છે એ રાગાત્મક દોષાત્મક હોવાથી, એને હે કરીને એક શુદ્ધાત્માનો આશ્રય કરાવવા માટે એની ઉપાધિ સ્થાપી. શ્વેતાંબર ગ્રંથોમાં આ શૈલી નથી આવી. નવ તત્વની વાત છે પણ નવ તત્વ એ છે એવી એક વાત કાઢી છે અધિગમ્બર સાહિત્યના વિષય છે. આપ ક્યાં ફરક છે એ તત્વ એ પણ કહે છે કે અમે જૈન છીએ, અમારામાં પણ નવ તત્વો છે, અમારામાં પણ નય પ્રમાણ નિક્ષેપ છે. ભાઈ, નય પ્રમાણ નિક્ષેપ તો ન્યાયની સ્થાપે છે. ન્યાય તો આત્માના પરિણામને અંતર્મુખ લઈ જાય છે, એનું નામ ન્યાય છે. તો અહીંયા કહે છે કે એ નવ તત્વો હે છે એ વાત ક્યાં છે? એવો ક્યાં અધિકાર આવે છે? 45 આગમમાં એ અધિકાર આવે છે. એક જીવની અવસ્થામાં દોષ છે, એ દોષરૂપ જેટલો વિભાગ છે, એક પર્યાયનો એ અવયવ છે. બધી પર્યાયો અશુદ્ધ નથી જીવની. મુખ્ય જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં દોષ ઉત્પન્ન થાય છે અને પર્યાય બુદ્ધિથી જીવ પકડાય છે ત્યારે હું આખો દોષિત છું, આખો રાગ વાળો છું, આખો ક્રોધ વાળો છું, એવો અધ્યાસથી અનુભવ કરે છે. પણ ખરેખર તો એનો બહુ મોટો વિભાગ, બહુ મોટો અંશ પદાર્થનો, બહુ મોટો અંશ તો નિર્દોષ રહે છે. પણ એટલું વજન એ દોષિત અંગ ઉપર લઈ જાય છે કે નિર્દોષ અંગને છોડી દે, એવી એક ભૂલ થાય છે. સમયસાર શાસ્ત્રમાં 75-79 ગાથા, 5 ગાથા, 75-76-77 કરતા કર્મ અધિકારની 5 ગાથાનો વિષય એવો છે. પહેલી 75 ગાથાની ટીકામાં એ વાત આચાર્ય મહારાજે લીધી છે કે જેમ ઘડો બનવામાં ઘડારૂપી કાર્યમાં નિમિત્તરૂપ ઉભાર હોવા છતાં ઘડારૂપી કાર્યમાં કુંભારનું બિલકુલ અસ્તિત્વ જ નથી, ક્યાંય કુંભાર આવતો નથી. માટીના ઢેફાથી પિંડ થઈને ચાકડા ઉપર ચડીને ઘડારૂપ પર્યાય માટીની છે, એમાં આદિ મધ્ય અંતમાં ઘડાની માટીની વ્યાપ્તિ છે. ઘડાની ક્યાંય, કુંભારની ક્યાંય વ્યાપ્તિ નથી. તેથી વ્યાપક ભાવનો અભાવ હોવાને લીધે કુંભારને અકર્તા કહીએ. દુનિયા આખી એમ કહે કે કુંભારે ઘડો કર્યો, જૈન દર્શન એમ કહે કે કુંભારે ઘડો કર્યો નથી. એવી જ રીતે એ દ્રષ્ટાંતે લીધું કે દુનિયા આખી એમ કહે કે જીવે રાગ કર્યો, પણ જીવના સ્વભાવને જોતા, સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવને જોતા, પાછળ સ્વભાવને જોતા એટલે કોકને જોતા નહીં, સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવને જોતા પોતાને એમ લાગે, પોતાના સ્વભાવને જોવો છે, પોતાને એમ લાગે કે રાગનો અંશ પર્યાયમાં ઉત્પન્ન થતો હોવા છતાં હું એમાં વ્યાપતો નથી. વ્યાપક ભાવના અભાવનો અભાવ હોવાને લીધે હું એનો કરતા થતો નથી, એ મારું કાર્ય થતો નથી. આમાં કરતા થઈ જાય, કરતા કરવો અધિકાર ચાલે છે. ગુરુ સાથે કરતા થઈ પ્રશ્ન કોઈ કર્યો હતો કે દિગંબર સાહિત્ય અને શ્વેતાંબર સાહિત્ય વિદ્યમાન છે, એમાં કઈ એવી ઉત્કૃષ્ટ વાત છે તત્વની, અધ્યાત્મ તત્વની એવી કઈ ઉત્કૃષ્ટ વાત છે કે જે શ્વેતાંબર સાહિત્યમાં નથી ને દિગંબર સાહિત્યમાં છે? અમારે તો શ્વેતાંબરનો સર્કલ હતો ધંધાધારી રીતે, પછી એ રીતે અમે એના આચાર્યો સાથે ચર્ચાનો પ્રસંગ બનતો. એ દિવસોમાં આ વાત હતી એટલે પ્રશ્ન કર્યો હતો. 75મી ગાથામાં જે સ્વભાવથી આત્મા રાગાદિમાં વ્યાપતો નથી એ વિશે 45માં ક્યાંય નથી, પોતે તો વાંચેલા છે ને 45માં એ વિષય ક્યાંય નથી આપતો કે સ્વભાવનો વિષય, સ્વભાવનું સ્વરૂપ કેવું છે. કે રાગ એની અવસ્થામાં થતો હોવા છતાં, ચારિત્ર ગુણનો પર્યાય હોવા છતાં એમાં સ્વભાવ વ્યાપતો નથી, જ્ઞાનીનો કે અજ્ઞાનીનો, આત્મા સ્વભાવે કરીને એમાં વ્યાપી વ્યાપક ભાવે નથી. ઠીક, આ વિષય એવો જ આ વિષય છે. 38 ગાથાના નિયમ સાર કે જીવાદી તત્વો, જીવાદી નવ તત્વો હે છે અને એક પંચમ ભાવ પારિણામી ભાવ ઉપાધિ છે. આવી રીતે વિષય એ સમ્યક પ્રકારે એ ઉપાધિ તત્વનું જાણવું સાધક છે અને એના ફળમાં સ્વરૂપ આશ્રય નિર્વિકલ્પ તત્વનો આશ્રય થતા નિર્વિકલ્પ પરિણમન થાય એનો જે અનુભવ છે એને નિર્વિકલ્પ રસને પીવો એમ કહેવામાં આવે છે. બહુ રસિક ભાષા લીધી છે દીપચંદજીએ કે જેમ કોઈ બહુ મીઠો રસ પીએ છે, એવા બહુ મીઠા ફળનો રસ કોઈ પીએ છે તો આ તો એક આત્માનો આનંદ અમૃત છે, એ અમૃત રસને પીએ છે અમૃત રસનો આસ્વાદ લે છે એટલે નિર્વિકલ્પ નિજરસને પીવાનો અહીંથી બને છે. જો સમ્ય પ્રકારે હે ઉપાદેયને જાણવું સાધક થાય છે તો મહાવીર સ્વામી અંતિમ તીર્થાધિનાથ થયા એમને ચલાવ્યો 501 વર્ષ એમના નિર્વાણ બાદ થયા પછી મતાંતર ઉપજ્યા. તો મૂળ માર્ગ થી બીજો મત બીજો અભિપ્રાય એ મતાંતર છે. એટલે એ ક્યારે બને એ જ્ઞાનનો માત્ર દોષ નથી, પહેલો શ્રદ્ધાનો દોષ છે. જો શ્રદ્ધા ભ્રષ્ટ થાય પછી તો એ લોકો 12માં તો ચારિત્રમાં હતા. જેણે માર્ગ બીજો મત બીજો સ્થાપ્યો એ તો મુનિ દશામાં હતા. એ તો પહેલું વહેલું એ લોકોએ ઝાડની છાલ અર્ધફાલક વલ્કન એ બધું શરૂ કર્યું. અને આમાં પણ મુનિ પણ દેશકાળને અનુસાર પાળી શકાય, પાળવા યોગ્ય છે એવું એ એક થોડો ફેરફાર અપનાવ્યો. તો એ ચારિત્રનો ફેરફાર માત્ર નથી, એ સમજણનો સિદ્ધાંત જ્ઞાનનો માત્ર ફેરફાર નથી, મૂળ એ શ્રદ્ધાનો ફેરફાર છે. અને દેશના લબ્ધિનો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક્ત્વમાં નિમિત્ત ન થાય. એટલે જેટલી પણ રચના એ જીવો દ્વારા થઈ હોય ત્યાં સમ્યક્ત્વનું નિમિત્તનું નિમિત્તત્વ એ વાણીમાં નથી. સમ્યક્ત્વનું નિમિત્તપણું સાચા દેવ નિર્ગ્રંથ ગુરુ વાવલિંગે એમના રચેલા સિદ્ધાંત શાસ્ત્રો અને જેને સ્વાનુભવ છે વાસ્તવિક દ્રષ્ટિઓ આટલી વાણીની અંદર નિમિત્તત્વ સમ્યક્ત્વ. એ સિવાય સમ્યક્ત્વનું નિમિત્તત્વ ક્યાંય ચોથું પદ નથી, પાંચમું પદ નથી. એ તો એ દ્રષ્ટિથી આની સાથે તો મેં એવું નથી, મોક્ષમાં પ્રકાશક છે. આપણે આ ગ્રંથમાં હેડિંગ આપણે આપણા પ્રકાશનમાં લીધા છે. મૂળ ચિઠ્ઠીમાં આ તો ચિઠ્ઠીનો વિષય છે અને મોક્ષમાં પ્રકાશક શાસ્ત્રમાં પણ હેડિંગ નથી. હેડિંગ એ ઉપાધિનું પ્રકરણ છે, એકદમ પ્રયોજનને સ્પષ્ટું પ્રકરણ છે. અને પ્રયોજન એ મનુષ્યનો પરિણામની ધરી ધરી જેવું છે. ચક્ર જે ધરી ઉપર વિના ફરે નહીં એમ પ્રયોજનની ધરી ઉપર જો પરિણામનું ચક્કર ફરે તો એને ક્યાંય ફસાવાનું કારણ ન થાય, ભૂલવાનું કારણ ન થાય. નહીતર ભૂલવાના હજાર ઠેકાણા છે. વેગની ઉપાધિરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર, જ્ઞાતા એટલે જે સમ્યક દ્રષ્ટિ થયો છે તેના પરિણામની ચાલ, એમાં હેગ્ને ઉપાધિ એવા ત્રણ ભેદ પડે છે. પ્રયોજન પોતાના પ્રયોજનને ઉપાધિ સમજે છે, અપ્રયોજનને હેય સમજે છે. અને જગતના અનેક પદાર્થો છે જેને પ્રયોજન સાથે એ બધા જ્ઞેય છે. જોઈએ એમાં શું છે, ઘણા વખતે વાંચવાનું થાય છે. હે ત્યાગરૂપ હે એટલે ત્યાગરૂપ તો પોતા ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા પોતાના દ્રવ્યમાં જે અશુદ્ધ અશુદ્ધતા દોષ ઉપજે છે તે ત્યાગરૂપ ત્યાગ કરવા યોગ્ય છે. જ્ઞેય એટલે વિચારરૂપ અન્ય ષટ દ્રવ્ય સ્વરૂપ જગતના જે પદાર્થો છે દ્રવ્યો છે તે જ્ઞેય છે. ઉપાધિ કે આચરણ રૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા અહીંયા પરિણામ અપેક્ષા એ ઉપાધિ વિચારી એ રીતે વિચારીએ તો પ્રયોજનના પણ બે પ્રકાર છે. પ્રયોજન પુસ્તકના એક પર્યાયાર્થિક એના વિષયમાં લઈએ તો અંતિમ ધ્યેય જે પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ છે એ જીવના પ્રયોજનનો વિષય છે. એનું પ્રયોજન શું? એ પર્યાય અપેક્ષા એ પૂર્ણ શુદ્ધ થવું, પૂર્ણ નિર્દોષ થવું એ જીવનું પ્રયોજન હોવું જોઈએ. એ જીવનું પ્રયોજન છે. અહીંયા પરિણામને ગૌણ કરીને ત્રિકાળી તત્વને મુખ્ય કરીએ તો જેમાં મોક્ષ પર્યાયનું પણ પ્રયોજન નથી આશ્રય કરવા માટે એવું જે ત્રિકાળી ધ્રુવ તત્વ છે એ આશ્રય માટે પ્રયોજન ધ્રુવ તત્વ છે. કે જેના જે ન્યાય પાસે ત્રિકાળી એક સમયની કોઈ પણ શુદ્ધ પર્યાય હોય શરૂઆતની વિકસિત થયેલી કે પૂર્ણ થયેલી એ બધી ગૌણ થાય છે તો એ સર્વોત્કૃષ્ટ પ્રયોજન ભૂત તત્વ થયો. એમ પ્રયોજનનો વિષય બે ભેદે બે પ્રકારે ચાલે છે. દ્રષ્ટિ જે મુખ્ય ગુણ છે, શ્રદ્ધાનું જે મુખ્ય ગુણ છે એ તો ત્રિકાળી તત્વ સિવાય એક સમયની મોક્ષ પર્યાય હોય કે સમ્યક દર્શન પર્યાય હોય એને વિષય જ કરતી નથી. એના સામું શુદ્ધા એ જોતી નથી. એનો એ વિષય જ્યારે જ્ઞાનમાં આ બંને પ્રયોજનભૂત તત્વ લક્ષમાં હોય છે તે જેને આવું શ્રદ્ધાનું વર્તતું હોય, જેને ત્રિકાળીનું શ્રદ્ધાનું વર્તતું હોય તેવા જીવનું જ્ઞાન, તેવા જીવનું જ્ઞાન પૂર્ણ શુદ્ધ પર્યાયને પણ લક્ષમાં રાખે છે પ્રયોજનની અપેક્ષાએ, અને ત્રિકાળી તત્વને પણ આશ્રયની અપેક્ષાએ લક્ષમાં રાખે છે. જ્ઞાન એમ જ વિચારે છે કે આશ્રય કરવા લાયક તો આ ત્રિકાળી છે, પણ આશ્રય કરવા લાયક ત્રિકાળી છે તો પણ પર્યાયમાં ક્યાંય પણ અસમ્યકપણું ઉત્પન્ન થાય ન થાય અને પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની ચાલ બરાબર જળવાઈ રહે એવી કોઈ વિશિક્ષણતા હોય તો તે જ્ઞાનની પર્યાય હોય. જ્ઞાન છે એનું સામર્થ્ય એ રીતે બંને બાજુ કામ કરવામાં ઉપયોગ કરે ઉપયોગમાં આવે છે. શ્રદ્ધા બીજું કાંઈ કામ કરતી નથી. એક પોતાના પરિપૂર્ણ પરમાત્માને પકડીને જકડીને એવી રીતે પરણમી જાય છે, પરિણમતી રહે છે કે બસ મને તો મારું સર્વસ્વ મળી ગયું, હવે મારે કાંઈ જોવાનું રહેતું નથી. અહીંયા જે જ્ઞાતાની ચાલનો વિચાર છે એટલે ચાલ પોતે જ પરિણમન છે, એટલે પરિણમન અપેક્ષાએ અહીંયા ચર્ચા કરી છે. પરમાર્થ વચનિકા છે બનાસદાસી પરમાર્થ વચનિકા છે. ગુણસ્થાનકના પ્રમાણમાં હેગની ઉપાધિ રૂપ શક્તિ જ્ઞાતાની હોય, ચોથા ગુણસ્થાને પર્યાયનો વિવેક કરવાનો, હેગની ઉપાધિનો વિવેક કરવાનો જે પ્રકાર હોય છે એનાથી ઉત્કૃષ્ટ પાંચમા ગુણસ્થાને છે, એનાથી ઉત્કૃષ્ટ છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે. એ શક્તિ જ્ઞાતાની પણ ગુણસ્થાન અનુસાર હોય છે. જેમ જેમ જ્ઞાતાની હેગની ઉપાધિ શક્તિ વર્તમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. એ શક્તિ વધે એમ, ગુણસ્થાન વધે, ગુણસ્થાન વધે એમ, શક્તિ વધે તો આ પાપ. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા, ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન. અહીંયા પ્રશ્ન તર્ક કરે કે એક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો અંગ પૂર્વધારી છે, બાર અંગનું જ્ઞાનની લબ્ધિ પ્રગટી, બારે બાર અંગધારી હોય. અને કોઈ મુનિ એવા હોય કે એને નવ તત્વનું જ્ઞાન પણ યાદ કરે તો પણ એને ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનની વૃદ્ધિ છે. એનું જ્ઞાન, જ્ઞાન શક્તિ એની જે છે એ ગુણસ્થાન પ્રમાણે વધેલી છે, વધેલી છે. સ્વતત્વને જાણવાનું જ્ઞાન એને અહીંયા પ્રયોજનનું જ્ઞાન છે. અથવા પોતાના પરિણમનની શુદ્ધિ અશુદ્ધિ માનવું જે જ્ઞાન છે એ છઠ્ઠા ગુણ સ્થાને વિશેષ વિવેક વાળું છે, ચોથા ગુણ સ્થાને નથી. સમ્યક સહિત અનુભવ સહિત એટલે એ બારે અંગના મર્મ, મર્મ સ્થળોને જાણે છે. જ્ઞાન મર્મનો વિષય આવે છે બરાબર, અનુભવ સહિત. મિથ્યા દ્રષ્ટિની લબ્ધિ થાય તો અગિયાર અંગે નવ પૂર્વ સુધી જ્ઞાન, પહેલા ગુણસ્થાને, ગુણસ્થાન પહેલું છે. અહીંયા ચોથા ગુણસ્થાને આટલો જ્ઞાન વિશેષ હોવા છતાં જ્ઞાન શક્તિ એની મુનિ દશામાં હોય એટલી હોતી નથી. ગુરુદેવજી એકવાર વાત ચાલી હતી કે આ સમય સારા દિન મહાપરમાગમો છે, મહાન પરમાગમો. જંગલમાં રહીને કુંકુંડાચાર્યમાં મહાન આચાર્ય અનુભવમાં કલમ બોળી બોળીને આ શાસ્ત્રો લીધા છે. એનું ઊંડાણ એટલું બધું છે કે ઊંડાણ આ દશામાં હાથ ન આવે, આ તો અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ. હજી અંદર તો ઘણું કર્યું છે, ઠીક. આટલો એક એક શબ્દ ને એક એક વાક્ય ઉપર કલાકોનો વિસ્તાર કરનાર એમ કહે છે કે અંદર છે ઘણું છે. એ ખ્યાલમાં મર્મ ખ્યાલમાં આવે છે, અનુભવ છે એટલે મર્મ ખ્યાલમાં આવે છે કે અંદર ઘણું ભર્યું છે, અમારી શક્તિ ઓછી છે. એટલે એમનું લબ્ધ જ્ઞાન તો માપી લે છે કે ઘણું પડ્યું છે, પણ જેટલું પડ્યું છે એટલું એ ઉપયોગાત્મક થાય એટલે ઉપયોગમાં શક્તિ નથી. અમારી શક્તિ છે એટલું કહીએ છીએ, કાઢીએ છીએ. આચાર્ય તો અંદર જે ભર્યું છે એ તો ઘણું. આગળ ની ચર્ચા ચાલી છે. એટલે જ્ઞાન થવા છતાં અને આવું વિશેષ જ્ઞાન થવા છતાં માપનો પોતાને ખ્યાલ ન છે. શું એનું માપ કેટલું છે એનો પોતાને ખ્યાલ નથી. એટલે ક્યાંય ઉઘાડની અંદર અહમ પણ જ્ઞાનીને આવતું નથી. જે અજ્ઞાનીને આવે છે જ્ઞાનીને આવતું નથી, અને અજ્ઞાનીને આવે તરત ખબર પડી જાય છે જ્ઞાનીને. કોઈ એવા વાંચનકાર હોય જ્ઞાન હોય એનો ખ્યાલ આવે તો એમ કહે કે એનો પ્યાલો ફાટી ગયો છે, ઉઘાડ થોડોક થઈ ગયો છે તો એનો પ્યાલો ફાટ્યો છે. પ્રસંગો બનેલા એમ તરત કહે ત્યારે પોતાની વાત ન કરે, પૂજી બેન છે એની વાત કરે. એમને જ્ઞાનની નિર્મળતા ઘણી, પોતાને ખ્યાલ છે કેટલા ગંભીર છે. આટલું બધું જ્ઞાન છે અંદરમાં સમાવે છે, બહારમાં ક્યાંય બોલતા નથી. અત્યારે થોડુંક બોલે છે, પૂછીએ છીએ એટલે એ પણ પૂછીએ છીએ એટલે પ્રવચન નહીં કોઈ દિવસ. કેવી તો કઈ બોલવાનો પ્રસંગ નતો, ગુરુદેવ બિરાજમાન હતા એટલે ગુરુદેવ બધું બોલતા હતા. બોલે છે કઈ, હા તો વાંચને વાંચતા શીખે, વાંચનકાર થાય ને થોડુંક આવડે તો ચાલો ફાટી જાય છે. કોઈ કોઈ એવા પ્રસંગ કઈ ના હોય. એ ઉઘાડ જ્ઞાન છે એ શક્તિ નથી, અંદરનું જ્ઞાન એ શક્તિ છે. જ્ઞાન શક્તિ કોની વધેલી છે એ ઉઘાડ ઉપર માપ ના આવે. એ વિશે અધ્યાત્મ સંદેશમાં આ પરમાર્થ રચનિકાના પ્રવચનોમાં બહુ આવ્યો છે. નિર્જરાના વિષયમાં પણ એમણે ત્યાં એવી સ્પષ્ટતા કરી છે કે મુનિ ઉભા ઉભા આહાર લેતા હોય ત્યારે જે એમને નિર્જરા વર્તે છે એ સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં એટલી નિર્જરા નથી. ધ્યાનસ્થ અવસ્થામાં શુદ્ધોપયોગમાં સમ્યક દ્રષ્ટિ પરિણામે ચોથા સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં અને એને જે નિર્જરા થાય એના કરતા ગુણ શ્રેણી નિર્જરા મુનિને આહાર લેતા લેતા થાય. ઉપયોગ આહાર લેવા માટે કે આ બટકું મોઢામાં મૂકવાની વાત તો વિકલ્પ ચાલતો હોય ઉપયોગ એને એનું થતો એટલી નિર્જરા એની પરિણતિ વસ્તુ છે. પરિણતિ તો છે ને ત્યાં બહુ ચોખ્ખટ આવે. રાગ ને જાણનારું જ્ઞાન એકાંતે રાગ ને જાણનારું કે આત્માને જાણતા રાગ ને જાણનારું જ્ઞાન કયું લેવું છે? બે લેવો તો બે તો ઉત્તર દક્ષિણ નો ફેર છે એ વચ્ચે. જે એકાંતે રાગ ને જાણે છે રાગ ને સર્વસ્વ પણ એ હું પણ એ જાણે છે એની તો મિથ્યા જ્ઞાન છે. એની જ્ઞાન શક્તિ તો કાયમ છે. એની જ્ઞાન શક્તિનો આંક લઈએ તો માઇનસમાં જાય છે શૂન્યમાં નહીં. એ માઇનસ વાળું જ્ઞાન છે. પ્લસ પોઈન્ટ એને ન અપાય માઇનસ પોઈન્ટ અપાય. અને આ તો જેને સ્વરૂપનું જ્ઞાન થતાં સાથે રાગનું જ્ઞાન તે કાળે જાણેલું પ્રયોજન એની જ્ઞાન શક્તિ ગુણસ્થાન અનુસાર છે. અહીંયા વાત ચાલે જ્ઞાન શક્તિ ગુણસ્થાન અનુસાર છે. ચોથા ગુણસ્થાન અનુસાર છઠ્ઠા ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાન અનુસાર વ્યવહાર જ્ઞાન પોતાના ચાલતી અશુદ્ધિને જાણી લઈએ છે એ અશુદ્ધ નહીં અશુદ્ધ નહીં નો વિષય થાય છે. ચાલતી અશુદ્ધિ એ ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. ક્રિયા એટલે રાગાદિ ભાવ અને મનવચન કાયાની ચેષ્ટા. તેમાં વિશેષ એટલું કે એક ગુણસ્થાન વર્તી અનેક જીવ હોય તો તેમને અનેક રૂપનું જ્ઞાન તથા અનેક રૂપની ક્રિયા જોવામાં આવે છે. કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી જ્ઞાન ક્રિયામાં એકતા મળે નહીં. દ્રવ્યો જુદા જુદા છે ને એક એક જીવમાં અન્ય અન્ય રૂપ ઔદયિક ભાવ હોય તે ઔદયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ અન્ય અન્યતા જાણવી ક્ષોક્ષમ ઓછો વધતો એક જ ગુણસ્થાન અથવા એક ગુણસ્થાનના ભેદ પણ અસંખ્ય છે. ત્રણ ભેદ લઈએ તો જગની મધ્યમ ઉત્કૃષ્ટ છે અને સૂક્ષ્મ ભેદ લઈએ તો અસંખ્ય ભેદ છે એક એક ગુણસ્થાન. અને ઔદયિક ભાવ તો બધાને પૂર્વકર્મ અનુસાર ભિન્ન ભિન્ન છે. પરંતુ વિશેષ એટલું કે એ સર્વ આત્મામાં કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તા અવલંબનશીલ બની સાક્ષાત મુખમાં કહે. આ મુદ્દો એમને કેવો છે. બાકી તો ઔદયિક ભાવ તો કેવળીઓને પણ જુદા જુદા હોય છે પાછળ ચર્ચા કરી છે. પણ મૂળ મુદ્દો એમને આ કહેવો છે કે કોઈ પણ જ્ઞાની એમ ન કહે કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન છે એ મોક્ષ માર્ગ છે. પરસત્તા અવલંબનશીલ જ્ઞાનમાં મોક્ષ માર્ગ કહેવાનો ભ્રમ ક્યાં થાય છે કે જ્યાં શાસ્ત્ર સંબંધિત જ્ઞાન છે. આ ગાથાનો આવો અર્થ થાય, આ શબ્દનો આવો અર્થ થાય, આ વાતને આમ લેવી જોઈએ એવું જે શાસ્ત્ર જ્ઞાન છે એને મોક્ષ માર્ગ માની લઈએ છીએ એ મોક્ષ માર્ગ નથી. ચાહે અજ્ઞાનીનું શાસ્ત્ર જ્ઞાન હોય કે ચાહે જ્ઞાનીનું શાસ્ત્ર જ્ઞાન હોય શાસ્ત્રને અવલંબિત ઉપયોગ દેવગુરુ શાસ્ત્રને અવલંબિત ઉપયોગ શાસ્ત્ર સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય અને ચક્ષુ ઇન્દ્રિયથી એમના દર્શનનો ઉપયોગ ચાલતો હોય તો એ મોક્ષ માર્ગ નથી. શાસ્ત્રમાં શુદ્ધાત્માનો વિષય ચાલતો હોય અને શબ્દ શાસ્ત્રના શબ્દને અનુસરતો હોય ઉપયોગ તે મોક્ષ માર્ગ નથી. પર સત્તા બીજી સત્તાને જે જ્ઞાને અવલંબન લીધું ભલે ચારિત્રની મર્યાદા મારી દર્શન મોહ ની મર્યાદામાં નહીં, જ્ઞાની થયા પછી એકલો ચારિત્ર મોહ છે અને દર્શન મોહ વ્યતીત થયો છે તેને પણ એટલું અવલંબન છે એ મોક્ષ માર્ગ. આ સિદ્ધાંત અહીંયા આપવો છે એક ઉપાદેતામાં. આ સિદ્ધાંત જેના જ્ઞાનમાં આવ્યો એને જ્ઞાતાનું પરિણામ ચાલ સમજાય ગઈ એમ. જ્ઞાન તો જ્ઞાન છે પણ જ્ઞાન બે પ્રકારે અવલંબન લે છે, એક નિજ સત્તાનું પણ અવલંબન લે છે અને એક પરસત્તાનું પણ અવલંબન લે છે. જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાનનું પરિણમન તે જ્ઞાનરૂપ પરિણમન છે, તેમ છતાં અવલંબનમાં એ સ્વસત્તા અને પરસત્તા એવા બે ભેદે અવલંબન કરે છે. પરને જાણવું એક વાત છે, અવલંબવું બીજી વાત છે. આ વિશે બહુ સ્પષ્ટ નથી આપણે ત્યાં, એટલે આનો વિવાદ ચાલે છે સ્વપર પ્રકાશક, એ પણ ખ્યાલમાં છે. સ્વપર પ્રકાશકના સંબંધમાં પણ તેમ ચાલે એ પ્રશ્ન એ ચાલ્યો હતો, ભિન્ન પ્રદેશ ભિન્નતાનો અને સ્વપર પ્રકાશકના વિવાદ ચાલે છે. એમાં સ્વનું જાણવું, સ્વનું અવલંબવું, પરનું જાણવું, પરનું અવલંબવું, સ્વનું વેદવું, પરનું વેદવું, આ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવે તો જ એનો ફેંસલો થાય એવું છે. નહીતર એક વાતમાં બીજી વાત ઘૂસાડીને વિવાદ સિવાય બીજી કાંઈ સાથે, અને જેમ આગમ અધ્યાત્મમાં એક બીજી વાત ઘૂસાડી દે છે એટલે પછી એ વાત કોઈ દિવસ એનો છેડો આવે નહીં. એમ જ્ઞાનના પર્યાયને, જ્ઞાનની શક્તિને, જ્ઞાનના સ્વભાવને યથાર્થ રીતે એના જેટલા ભેદ પરિણામમાં પડે એ રીતે એને સમજવામાં આવે અને જ્ઞાનના ધર્મો સમજવામાં આવે, સ્વભાવ સમજવામાં આવે, એના ધર્મ સમજવામાં આવે અને પછી ગુણસ્થાન અનુસાર એનું પરિણામ સમજવામાં આવે તો ક્યાંય લોચો પડે એવું નથી. તો એ વિશે બહુ સ્પષ્ટ અને ચોખ્ખો છે. અને નહીતર જાણવું અને અવલંબવું બે વચ્ચેનો ફેર નહીં. ક્યારેક ક્યારેક સ્વાધ્યાયમાં એ વિશે વિચારીએ છીએ, એ બધી વિચાર પ્રકાર ચાલે ત્યારે ત્યારે તો થોડું વિષયાંતર જેવું લાગે. પણ જ્ઞાન છે એ પર સન્મુખ પણ થાય છે અને સ્વસન્મુખ પણ થાય છે. છદ્મસ્થનું જ્ઞાન પર સન્મુખ નથી થતું એમ તો નહીં કહી શકાય, છદ્મસ્થનું જ્ઞાન પરની સન્મુખ નથી થતું એમ કેમ કહી શકાય? જો એ પરને જાણવા કાળે પરને સન્મુખ થઈને જાણે એ જ્ઞાનનો દોષ છે. એમની શુક્લ ધ્યાનમાં તો ત્યાં સુધી જ્ઞાનનો દોષ લીધો છે કે પોતાના ને પોતાના દ્રવગુણ પર્યાયમાં જો ઉપયોગ કરે તો એને જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કીધી છે, અને એ જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા એ જ્ઞાનનો દોષ છે, અસ્થિરતાનો દોષ છે. સંપૂર્ણ સ્થિરતા થતા યથાક્યાચારે ત્યાં ઉપયોગ કરતો નથી, પછી ઉપયોગની સંપૂર્ણ સ્થિરતા થઈ. તો એ કેવળ જ્ઞાન જ એવું જ્ઞાન છે કે જે ઉપયોગને પરસન્મુખ કર્યા વિના પરને જાણે છે. છદ્મસ્થનું જ્ઞાન પરને જાણતા ઉપયોગ પર બાજુ લઈ જાય છે અને ત્યારે જ્ઞાનને દોષ ઉપજે છે. રાગ તો ત્યારે નિયમથી ઉપજી જાય છે પણ એને ચારિત્રના દોષમાં લઈ લઈએ તો પણ પરસન્મુખ થવું તે જ્ઞાનનો સ્વભાવ ધર્મ નથી, એ જ્ઞાનનો સ્વભાવ નથી. નિરવશેષ અંતર્મુખ રહેવું એ જ્ઞાનનો સ્વભાવ, જે કેવળ જ્ઞાન પ્રસિદ્ધ થાય છે અને સાધક દશામાં આંશિક પ્રસિદ્ધ થાય છે. પણ આંશિક દોષ રહ્યો છે કે એ જે જ્ઞપ્તિ પરિવર્તન છે એ જ્ઞિથી બીજા જ્ઞિ ઉપર ઉપયોગનું જવું, સમ્યક દ્રષ્ટિના ઉપયોગનું જવું, એટલો પણ પરસત્તા અવલંબનશીલ પણ છે. શાસ્ત્ર વાંચન પણ સમ્યક દ્રષ્ટિનું કરતા પરસત્તા અવલંબનશીલ છે અને એને જ્ઞાની કદી મોક્ષ માર્ગ કહેતા નથી એમ અહીંયા બધા સિદ્ધાંતને સ્થાપવું છે. જીતો જાણવું ને વેદવું જે જ્ઞાન ના ભિન્ન કાર્યો છે એ સંબંધે નું સ્પષ્ટીકરણ આપણે ત્યાં નથી વિચારતા ચર્ચા કરે છે વિવાદ કરે છે એ વિષય ઉપર કોઈ પ્રકાશ પડે એવી રીતે કોઈ વિચારતા નથી આ વેદનું શું છે જાણવું પણ મલાડ ની અંદર આ પ્રશ્ન કઈ નથી તો સમ્યક દ્રષ્ટિ ના વખતમાં જ આ વિવાદ ઉપજ્યો હતો અને આ પ્રશ્ન પૂછતા હતા વારંવાર કેટલાક શુદ્ધોપયોગના કાળમાં પર્યાયને જાણે કે નહીં પોતાની શુદ્ધ ઉપયોગની પર્યાયને જાણે કે નહીં ગુરુદેવ કે પોતાની પર્યાયને વેદે શું જવાબ આપે પોતાની પર્યાયને વેદે છે પ્રશ્ન પૂછનાર ફરીને પાછા પૂછે છે અચ્છા મારો સવાલ એ છે કે જાણે કે નહીં પાછા પોતે ઉત્તર આપે છે કે એ વેદે એ ઉત્તર દેનારને ખબર નથી કે આ શું પૂછવા માંગે છે એને એમ લાગે છે કે મારા સવાલનો સુધી પોઈન્ટ જવાબ મળતો નથી એટલે ફરીને પૂછે છે એમ નથી ખરેખર પણ એ મર્મને પકડતો નથી એટલે એનો જવાબ આવે છે પોતાના જવાબને એ સમજી શકતો નથી આ વેદનનો વિષય છે અજાણ છે મુખ્યમાં વેદનનો વિષય છે આ તો બધા બહુ અભ્યાસી જીવોએ પ્રશ્નો કરેલા છે ગુરુદેવ વાંચનકારો અભ્યાસી હોય નિવૃત્તિ લઈને ત્યાં રહ્યા હોય એ જ પ્રવૃત્તિ હોય એ બધાનો આ ચર્ચા ચાલે હા આપણને ખુલાસો કરેલો છે ગુરુદેવના પ્રવચનમાં તો આવી જાય છે પણ આગળ પાછળ એટલી બધી વાતો હોય છે કે એના ઉપર ધ્યાન હોય પકડી શકે એજન્ડા ઉપર વિષય એવી રીતે લીધો છે મેન્સિલના બોલ વખતે બોલ છે એમાં વિષય એજન્ડા ઉપર છે કે જે ત્રિકાળી તત્વ છે એનું અવલંબન સમ્યક દ્રષ્ટિને હોય છે સાધક જીવને એનું વેદન હોતું નથી અને વર્તમાન અવસ્થાનું વેદન હોય છે પણ અવલંબન હોતું નથી પણ પર્યાયને જાણે કે ન જાણે એમાં પૂછનારને તો પોતે જે રીતે અવલંબીને જાણે છે સન્મુખ થઈને જાણે છે એમ તો સમ્યક દ્રષ્ટિ પર્યાયને અવલંબીને ને પર્યાયને સન્મુખ થઈને તો શુદ્ધ ઉપયોગમાં પરિણમતા નથી એટલે જાણે એમ કેમ જવાબ દે કે એ રીતે તો જાણતા નથી પણ વેદનની અંદર જાણવું છે વેદનની અંદર તો વેદવું ને જાણવું બે છે જ્યારે ત્રિકાળીને અવલંબે છે એમાં ત્રિકાળીને જાણે છે પણ ત્રિકાળીને વેદતો નથી કેમ કે ત્રિકાળીમાં વેદનનો ધર્મ નથી વેદવાનો વેદાવાનો ધર્મ નથી અવેદક સ્વભાવ છે એટલે ત્યાં જાણવું થાય છે પણ વેદવું નથી થતું અહીંયા વેદવું ને જાણવું બે થાય છે પણ છતાં અવલંબવું થતું નથી અવલંબન ત્રીજો ધર્મ છે એ વિષય આવો છે એ પ્રવચન જયારે કહ્યું છે ત્યારે વિષય બહુ સારી રીતે સ્પષ્ટ થઈ ગયો પણ આ વ્યૂ પોઈન્ટ થી એને ખ્યાલમાં લીધો હોય તો સમજાય મિત્ર એમને એમ થાય કે આ જે બોલ ચાલે છે એના ઉપરનું આ વ્યાખ્યાન ચાલે છે એમાં પાછો આ દ્રષ્ટિકોણ લાગુ ન કરે તો આ પ્રકારની સ્પષ્ટતા એને વર્તે નહીં સમજણમાં એ ઉપરથી વ્યૂ જાય પાછા આ તો બધા બહુ સૂક્ષ્મ વિષયો છે ના એ રીતે ખુલાસો કરવાનો ગુરુદેવની પદ્ધતિ નહોતી અને એ બહુ સારી પદ્ધતિ હતી એવી પદ્ધતિ નહોતી એ બહુ સારી પદ્ધતિ હતી એ પણ ખ્યાલ છે એવા અનેક પ્રસંગો બનેલા છે આ તો એક દ્રષ્ટાંત છે એમાં શું છે કે જો ખરો મુમુક્ષુ જિજ્ઞાસુ હોય ખરો જિજ્ઞાસુ હોય તો ઊંડા ઉતરે ખુલાસો કરવાથી કંઈ જ્ઞાન નથી સમજણ નથી આવતું જિજ્ઞાસા સિવાય એનો સમજણ નથી ઊંડો ઉતરે તો એને સમજણ બરાબર થાય. એ સસ્પેન્સમાં વિષય રાખી દેતા કુદરતી રહી જતો, એક પદ્ધતિ એમની એવી હતી. તો જો કોઈ ખરો જિજ્ઞાસુ હોય ને ઊંડો ઉતરવા માંગે તો એટલું બધું અંદરથી કાઢે એ પાછા, એ વિષયની ગંભીરતા ને એ વિષયની વિશાળતા ને ઊંડાણ એટલું બધું એમની પાસે હતું. આ બધું અનુભવ કરેલો છે કે જો તમે એના ઊંડાણમાં જાઓ તો તમને લોટ મળે, પાછો બીજો લોટ મળે આખો. પણ તમને જિજ્ઞાસા ન હોય તો કઈ શું કરે? તમારી ઊંડા ઉતરવાની વૃત્તિ ન જવે તો કઈ શું કરે? આપોઆપ વૃત્તિ સંક્ષેપ થઈ જાય છે. એ પ્રકારે જે હે ઉપાદેયનો વિષય છે એ જુદા જુદા સ્તરે અનેક ભેદે છે, પણ એનો ઉત્કૃષ્ટ જે હે ઉપાદેયપણ છે એમાં તો નિર્વિકલ્પ શુદ્ધાત્મ તત્વનો આશ્રય થતા, અવલંબન થતા, નિજરસને પીવો એ ફળશ્રુતિ બધા હે ઉપાદેયના તમામ સ્તરના વિવેકનું ફળ. નિર્વિકલ્પ નજર નિજરસ પીવો તે થવું જોઈએ તો એ ખરું સાધ્ય છે, અને ત્યાં તે સાધક પણ બરાબર છે. નહીતર અનેક જાતના ગુણવેદને જાણે પણ ત્યાંથી નિર્વિકલ્પ નિજરસ સુધી ન પહોંચે તો એ બધું જ્ઞાન છે, એ ઉપર છેલ્લું જ્ઞાન રહી જાય છે અને મૂળ પ્રયોજન ક્યાં સધાતું.
વાસુદેવ મંદર ભગવાન જય હો પરમ કૃપાળો શ્રી કામદેવ જય હો જય હો જય હો.